તારીખ 20/3/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 110
દ્રવચનામૃત પત્રાંક 609 પાનું 469 છે ગુજરાતી પ્રતમા આ પત્ર જ્ઞાનીના માર્ગનો આશ્રય કરવાનો ઉપદેશ આપે છે. પત્રના છેલ્લા પેરેગ્રાફમાં એ વાતનો ઉલ્લેખ કરેલો છે કે સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવને પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. પત્રનો વિષય શું છે કે જ્ઞાનીના માર્ગનો આશ્રય કરવાનો ઉપદેશ છે આ પત્રમાં, અને એ ઉપદેશ મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે પરિણામી કરવા યોગ્ય છે, પરિણમન કરવા યોગ્ય છે, માત્ર શ્રવણ કરીને ધારણા કરવા યોગ્ય છે એટલી વાત નથી લીધી. મહત્વનો વિષય એ છે કે જીવ પોતાની મેળે માર્ગ એટલે ઉપાય કરે છે. નાનીની આજ્ઞાએ નાનીના ઉપાય આગળ ચાલતો નથી, પોતાના મનમાનેલા ઉપાય કરે છે અને તેથી તેનો નિષ્ફળ પણ આવે છે, સફળ નથી થતું. પત્રનો વિષય એ રીતે જે કહ્યો એનો પણ સંક્ષેપ એટલો છે કે કોઈ પણ રીતે જીવ યથાર્થપણે સત્સંગનું મહત્વ સમજે અને યથાર્થ સત્સંગ માં રહે. સત્સંગનું મહત્વ સમજાય તો સત્સંગ શોધે અથવા સત્સંગને પ્રાપ્ત કરે, અને યથાર્થ સત્સંગ મળે તો જીવનું અવશ્ય કલ્યાણ થાય થાય ને થાય છે. યથાર્થ સત્સંગનો મતલબ શું? એક માત્ર આત્મકલ્યાણના લક્ષ્ય સાથે મળીને એ જ વિષય ઉપર આગળ વધવાનો સામૂહિક પ્રયાસ કરવો, તેનું નામ યથાર્થ સત્સંગ. અને એ સત્સંગનું મહત્વ સમજાય એટલા માટે આ પત્ર છે. એ મહત્વ સમજાય તો જીવ તે પ્રકારના યથાર્થ સત્સંગમાં રહે અને અવશ્ય પોતાનું આત્મકલ્યાણ સાધી શકે. સત્સંગનું મહત્વ દર્શાવતો આ પત્ર છે અને બંને પાસાથી વિષયની ચર્ચા કરી છે કે સત્સંગ યથાર્થ મળવા છતાં પણ કેમ નિષ્ફળ જાય છે અને ક્યારે એ સફળ થાય, એના સફળ થવાના કારણો શું અને એના નિષ્ફળ થવાના કારણો શું, એ બંને વિષય બંને પડખાની ચર્ચા આ પત્રમાં કૃપાળુદેવે બહુ સારી રીતે કરેલી છે. કિસ ઢંગ સે હોના ચાહિયે ઇસમેં અપને પરિણામો કી ચર્ચા કરની ચાહિયે ઓર જ્ઞાની કી ભક્તિ હોની ચાહિયે અપને ઉદય ભાવ મેં નિરસ્તા હોની ચાહિયે और अपने व्यवहार में सरलता होनी चाहिए। सत्संग कैसे करना इस विषय में भी ज्ञानी की आज्ञा है। वो आज्ञा में तीन बात है। ज्ञानी पुरुष की अत्यंत भक्ति, वैराग्य मैंने उदय भावों में निरसता, और सरलता व्यवहार में भी सरलता और अपने परिणामों की निवेदन करने में भी सरलता। ये तीन प्रकार के परिणाम से अगर सत्संग किया जाए आत्म लक्ष्य से, आत्म कल्याण के लक्ष्य से, तो ये सत्संग सफल हो सकता है। एक भूमिका के तो सब हो ही नहीं सकते। जब अनेक व्यक्ति सत्संग में शामिल होती है तो एक भूमिका वाले तो सब हो ही नहीं सकते, एक योग्यता वाले तो हो ही नहीं सकते, ऊपर नीचे की योग्यता वाले तो होंगे ही होंगे। तो ऊपर वाले की योग्यता का अनुसरण करें, जो नीचे वाले हैं वो ऊपर वाले की योग्यता का अनुसरण करें, उस प्रकार से होना चाहिए।
अगर उस प्रकार का नहीं दिखता हो तो क्या?
मतलब
अगर अपनी ऊंची भूमिका वाला जो जिससे फोर्स मिले वैसा कोई नहीं दिखता हो, हम जिनका सत्संग करते हैं उनसे दिखते हैं, तो हमें क्या करना चाहिए?
अपने अपने से ऊपर भूमिका वाले को साथ सत्संग करना है।
तो वो यहाँ अवेलेबल नहीं हो तो क्या करना चाहिए?
तो जहाँ अवेलेबल हो वहाँ जाना।
तो कभी कभी वाली बात हो गई,
ऐसा हुआ कि हम लोग कलकत्ता के तो है ही नहीं, ये हमारा नेटिव प्लेस नहीं है, हम बंगाली नहीं है, ये तो बंगाल है, तो हम इधर क्यों आए? कि हमारे वतन में हमको रोजी रोटी की व्यवस्था नहीं थी, भले 5 साल पहले या 50 साल पहले जो भी हो, तो जहाँ पैसा मिले वहाँ हम जाते हैं। ठीक बात है ना? इधर 1500 मील क्यों आए? इधर सौराष्ट्र गुजरात काठियावाड़ छोड़ करके 1500 मील इधर क्यों आए? वहाँ हमारे सगे संबंधी नाच जात वाले बहुत हैं, उधर तो इतने नहीं हैं। आजकल ठीक ठीक हो गए हैं लेकिन पहले तो उतने ही नहीं थे, फिर भी क्यों आए? कि हमको जरूरत लगी, तो जरूरत लगे तो कहीं भी जाएंगे। देश परदेश विदेश जाते हैं कि नहीं लोग? अफ्रीका के छोटे छोटे गांवड़े में आज गुजराती लोग हैं, मारवाड़ी लोग हैं, क्यों? वहाँ तो खून कर लेते हैं, वो अफसी लोग मार देते हैं, फिर भी वहाँ क्यों पड़े हैं? पैसे के लिए पड़े हैं, तो पैसे की जरूरत है, इसलिए हम कहीं भी जाते हैं, कैसा भी साहस करते हैं। अगर हमको आत्मकल्याण करने की जरूरत लगे तो हमें जाना चाहिए, इसमें क्या है? उसमें क्या है कि अगर हमारी तीव्र भावना है तो कुदरत को झुकती है, अगर हमारी भावना में कसर है तो हम बहाना लगाएंगे कि हमको घर वाले ये करते हैं, बाहर वाले ये करते हैं, फलाने ऐसा करते हैं। एक मीरा थी, निकल गई घर से, मीरा बनना पड़ेगा इसमें, मीरा बनना पड़ेगा इसमें क्या है? वो ठीक है, मुफ्त में माल जो चाहिए हमें तो
जैसे रिजल्ट भी वैसा ही आएगा।
ठीक है, हमें बुलाना चाहिए या हमें जाना चाहिए, क्या करना चाहिए? आप बोल रही है कि दोनों करें, लेकिन एक दफे करती नहीं है। डेढ़ साल पहले बात हुई थी मंदिर जी में, हमारा जाने का टाइम हुआ तो भाई साहब आप कब आएंगे, तो हमने पूछा कि आप कब आएगी, तो कहा आप जब बोलो हम आएंगे। अब डेढ़ साल में एक दफे आई हो तो बोलो, डेढ़ साल में हम कितने दफे आए हैं, आप कितने दफे आए? तो बात तो ये है, काम किसको करना है, अपने को करना है। कोई बात नहीं, देर सबेर हो सकता है, आज नहीं तो कल रास्ता निकल जाएगा। जितनी हमारी भावना तीव्र होगी काम बन जाएगा। वेदना हो गए तो भावना तीव्र हो गए, वेदना नहीं हो
तो सरलता का भी नाजायज फायदा उठाते
हैं। पत्र चालू करेंगे
कि पत्र के विषय में का बात कर रहा
था। ठीक बात है, ठीक बात है।
एक्चुअली ये भी इम्पोर्टेंट ज्यादा है, इसमें तो सत्संग करने से क्या रिजल्ट आता है वो बात है, सत्संग करने के पहले ये भूमिका होनी चाहिए वो बात है, कैसे करना वो विषय नहीं, रिजल्ट है इसमें, ऐसा होता तो वैसा होता, पर सत्संग कैसे करना, किसका करना?
एक तो ऊपर वाली भूमिका का करना है एक, और कैसे करना कि हमारे परिणामों का निवेदन करना।
ये बात रहती है अपनी भूमिका से ऊपर वाले का करना चाहिए तो हर समय साथ में रहना नहीं होता, जैसे कुछ टाइम पीरियड का गैप भी रहता है, योग में भी रहना पड़ता है, तो वो बर्दाश्त नहीं होता, चलता भी है, फिर भी रहना तो पड़ता है।
कोई बात है
नहीं, तो फिर यहाँ पे कैसे इस विषय में समाधान नहीं होता?
नहीं समाधान बरते तो नहीं बरतो, लेकिन परिणाम तो सहज आएगा योग्यता अनुसार, करना फरने का तो सवाल है नहीं इसमें, वो तो सवाल है ही नहीं। जब संयोग होगा तो भी परिणाम योग्यता अनुसार आएगा, सत्संग का संयोग में भी योग्यता अनुसार परिणाम होते हैं और सत्संग के वियोग में भी योग्यता अनुसार परिणाम होते हैं। पड़ता है, पूर्व कर्म के अधीन है वो,
पूर्व कर्म को मानेंगे तो स्वच्छंद का पोषण होगा।
नहीं मानेंगे नहीं, समाधान तो होता नहीं है। जब ये सवाल पैदा होता है कि क्यों होता है तो इसका उत्तर है, हम ये नहीं कहेंगे कि इससे समाधान कर लो, सिर्फ ये जानकारी का विषय है, अवलंबन लेने का विषय नहीं है। कोई भी एक प्रश्न उठता है हमको, उस प्रश्न का उत्तर मिलता है, उत्तर में हमको दो खाता रखना है कि इस उत्तर का अवलंबन लेना या वो जानकारी के खाते में जा चढ़ा देना। तो जैसे कि ये नहीं होता है, क्यों नहीं होता है कि पूर्व कर्म के कारण से नहीं होता है, तो ये पूर्व कर्म जो है वो तो हमारे किए हुए अपराध का फल है, तो इसका हमको खेद होना चाहिए कि हमने ऐसा अविचारीपना क्यों किया कि जिस कारण से हमको ऐसा फल भोगना पड़ता है। ठीक है, लेकिन एक जानकारी का ये विषय है, अवलंबन लेने का विषय नहीं है, इससे कोई समाधान कर लेना, संतोष कर लेना, वो बात वहां नहीं है। भावना तो हर हमेशा चालू रहेगी, चाहे संयोग हो चाहे वियोग हो, जिस चीज की हमें जरूरत है और हमें जिसका अस्तित्व चाहिए, उसका अस्तित्व में भावना बढ़ेगी और इसका वियोग में भी भावना और बढ़ेगी। संयोग में और बढ़ेगी, वियोग में और बढ़ेगी। भावना चीज बढ़ने की, बढ़ने का स्वभाव वाली होती है।
भावना के आगे जब 14 ब्रह्मांड को शून्य होना पड़ता है तो फिर वियोग वाली स्थिति आती है।
इतनी भावना में कमी है, इतनी भावना में कमी है। अगर इससे भी आप भावना आगे बढ़ेगी तो ये बात नहीं बनने वाली। कमी के पीछे कारण तो अपनी, मूल कारण तो अपनी उपादान की योग्यता है। हमको सुहाता है, कुछ अंश में सुहाता है, या कुछ हमारी कमजोरी है कि हम बर्दाश्त कर सकते हैं। एक ऐसा समय आएगा कि जब हम बर्दाश्त नहीं कर सकेंगे तब कुदरत को झुकना पड़ेगा। वो कहाँ तक बनता है, वहां तक बनता है कि जिंदा रहना मुश्किल हो जाता है। प्राण छूटने की परिस्थिति आ जाती है तो कुदरत को झुकना पड़ता है। या तो प्राण छूटता है तो सत्पुरुष के चरण में जीव चला जाता है नया भाव धारण करके। अगर चालू रहता है तो संयोग की व्यवस्था कुदरत बिठाती है, अपने को कुछ नहीं करना पड़ता। पर ऐसा हमेशा हमेशा सबों के लिए बना है और बनता रहेगा, ये वस्तु स्थिति है। पत्रांक 609 उस ढंग से पेश करना चाहिए कि जैसे हमारे परिणाम हो वैसे ही कहे।
हर तरह के परिणाम में अगर हमको समाधान बढ़ते जाता है,
क्यों?
कोई भी जैसे हमारे में कोई भूल हुई है उसका हमको खेद बढ़ता है, तो खेद चालू है तो परिणाम की चर्चा करना जरूरी होता है।
मतलब
जैसे कोई हमारे किसी प्रकार के विपरीत परिणाम हुए तो वो हमारे को पकड़ में भी आ गया और उसका आए वैसे परिणाम उसका खेद भी चालू है, तो भी वो परिणाम की चर्चा हमको करनी चाहिए।
क्यों क्यों नहीं करनी चाहिए, क्यों नहीं करनी चाहिए?
जैसे कोई भी परिणाम हमको पकड़ में आया तो हमको खेद चालू है, हमको प्रयास भी तत् संबंधित चालू है, तो फिर भी चर्चा करनी चाहिए।
हाँ,
प्रयास चालू हो तो भी
हाँ करनी चाहिए। हो सकता है उसमें कमी हो सकता है उसमें विपर्यास हो। चर्चा करने से इनके अनेक प्रकार के जो पहलू है उस पहलू की चर्चा होगी।
चर्चा करने में अगर हमारे से किसी भी प्रकार का निषेध आता है या इस तरह का समाधान बचता, इसका मतलब कि हमारे को गड़बड़ है। हम चर्चा नहीं करने चाहते, हम हमारे दोष को सामने निष्पक्ष रूप से रखना नहीं चाहते।
तो सत्संग में फिर क्यों आते हैं? फिर सत्संग में क्यों आना जब हमको हमारे दोस्त का निवेदन नहीं करना है, तो फिर सत्संग में क्यों आते हैं वो बताओ। आने का मकसद क्या है?
कुछ का करते कुछ का नहीं करते।
इसका मतलब है कि हमारा अच्छे परिणाम हम बताएंगे और हमारे जो अच्छे नहीं है वो परिणाम हम नहीं बताएंगे। मतलब क्या है कि हम पक्षपात रखेंगे? इसका मतलब
कुछ ऐसे परिणाम होते हैं कि जो सबके बीच में नहीं बता सकते, कुछ अशुभ परिणाम भी होते हैं।
क्यों नहीं बता सकते?
क्योंकि उनको पता, हमको वो हमारे से ऊंची योग्यता वाले नहीं है तो उनको बताने से क्या लाभ होगा?
नहीं, ऊंची दशा वाले के पास जाकर बताना।
नहीं, और आपस में जैसे हम लोग जैसे एक योग्यता वाले जीव हैं, लक्ष्य करना नहीं, उनके बीच में अगर हम हमारे दुख को इस प्रकार से रखेंगे तो क्या उनको किसी प्रकार के नुकसान होने की संभावना नहीं रहेगी जिनके साथ हम सत्संग कर रहे
हैं? नहीं, उसमें थोड़ा एक नियम नीति बनाना पड़ता है। जब इस प्रकार का सत्संग होता है तो उसके भी कुछ नीति नियम बनाना पड़ता है। वो है कि किसी के अनुचित या दूषित परिणाम को सुन करके किसी के प्रति ऐसा अभिप्राय नहीं रखना है कि वो तो ऐसे ही है, बल्कि ऐसा समझना चाहिए कि ये सरल परिणामी जीव है, हमारे से भी सरल है, इसलिए वो अपना दोष बराबर बताता है। तो इनकी सरलता का बहुमान आना चाहिए, इसकी दोष की मुख्यता नहीं होनी चाहिए, इसकी सरलता रूपी जो गुण है उसकी मुख्यता होनी चाहिए। और इस पर से किसी का इज्जत का और इसी प्रकार का कोई भी गैर लाभ जो है वो नहीं होना चाहिए। इस प्रकार के एक जो नीति नियम होते हैं वो बना लेना चाहिए। देखिए ये सब बातें कब बनती है कि आपस में उतनी आत्मीयता होती है तब बनती है। एक दूसरे के बीच में दूरी होती है तो अपने मन की बात कहने का मन नहीं होता है। मन कहाँ खुलता है अपना, कि जहाँ आत्मीयता होती है और विश्वास होता है कि हमारी कोई भी कैसे भी बात का कोई दुरुपयोग होने वाला नहीं है, कहीं भी किसी भी क्षेत्र में किसी भी प्रसंग में, तो उतने आत्मीयता के साथ सत्संग होता है। दूरी रखते हैं उनके साथ सत्संग नहीं होता है, ना करना भी चाहिए, एक बात तो वो है। और आपस में सरलता होती है तो वो निवेदन होता है, और अपने मान का वो नहीं होता है, तीव्रता नहीं होती है, विनम्रता आती है तब ये बात होती है। मान वाले वो बात नहीं कर सकेंगे, उसको लगेगा कि मेरा मान चला जाएगा, मेरे परिणाम जानेंगे तो मेरा मान कैसे रहेगा, मुझे ऐसा समझेंगे, मुझे ऐसा लोग दिखेंगे, ये बात हो जाएगी। वास्तव में एक ध्येय ऐसा होना चाहिए, कोई कुछ भी समझे, हमको निर्दोष होना है, जैसे कैसे भी हमको निर्दोष होना है, कोई कुछ भी समझे। हमें किसी का सर्टिफिकेट की जरूरत नहीं है, कोई क्या देखेगा, क्या अनुमान करेगा, क्या अभिप्राय बांधेगा वो जाने, इनकी योग्यता जाने, हमको निर्दोष होना है। और निर्दोष होने का ये हमारा प्रयास है, हम हमारे प्रयास में आगे बढ़ेंगे। सामने वाले का सामने वाला जाने, अपने को अपना दोष निकालना है, इसलिए हम कह रहे हैं वो बात।
आजकल क्या होता है ना, जैसे सत्संग में अपने परिणामों की चर्चा करनी चाहिए, ठीक है, एक ये भी एक है ना, एक प्रकार का रूटीन कोर्स बन जाता है, करनी चाहिए बोल के कर रहे हैं, जैसे जैसे परिणाम आ रहे बस बोल देना, बोलने के पीछे हेतु क्या, वो पढ़ मुश्किल हो जाता है।
वो भी तो यथार्थ नहीं है, वो भी यथार्थ नहीं
है।
मेन मुद्दे का पॉइंट वही है कि अपने को निर्दोष होना है, यही हेतु से हम जो कुछ कर रहे हैं वो कर रहे हैं, उसी कारण से कर रहे हैं, एक ही कारण है इसका, दूसरा कोई बात नहीं है। ऐसी योग्यता में नहीं रह करके मुझे निर्दोष होना है, ऐसी योग्यता में आना चाहिए। हाँ, ऐसी योग्यता में आना चाहिए, सही योग्यता में आकर के सत्संग करें। ठीक है, सत्संग तो जारी रखना, सत्संग कभी किसी को छोड़ना नहीं चाहिए, पर उसमें कोई अपवाद नहीं रखने का है। एकांत सत्संग करना चाहिए, ये ज्ञानियों की आज्ञा है, और इसी का महत्व दर्शाने के लिए तो ये सारा पत्र लिखा गया है। सत्संग का महत्व क्या है? बहुत बड़ा महत्व है, बहुत बड़ा महत्व है इसका। यानी सत्संग जैसा बलवान साधन न कभी, कृपालु देव खुद लिखते हैं, न हमने कभी जाना है न कभी हमने देखा है। ये अपना अनेक भावों का निचोड़ के बाद ये वचन लिखा है। ये वचनामृत को कभी गौण नहीं करना है किसी मुमुक्षु को। अगर गौण करते हैं हम, तो हम ज्ञानी की आज्ञा पर पैर रख करके चलना चाहते हैं, यानी ज्ञानी की आज्ञा को पैर से कुचल करके हमें आगे बढ़ना है, तो उसमें तो गिरने का सवाल होता है। उसमें आशय क्या है जो हम हमेशा करते हैं, उसका मूल्य नहीं आता, तो इसका आशय क्या हुआ? इसके पीछे कौन सा आशय है?
मतलब
इतना बाइफरकेशन करने के पीछे आशय क्या है?
मतलब ये है कि हम पता लगता है कि वो यथार्थ नहीं है, जिनका सत्संग कर रहे हैं इनके साथ बैठे वो यथार्थ नहीं है।
तो यथार्थ हो वहाँ करो, सुनना देता है,
ऐसा देखने में आता ही नहीं
है। नहीं देखने में आता है तो इसकी खोज करो। पानी नहीं मिलता है तो पानी को खोजो। क्या पानी नहीं मिलता है तो हम ऐसे तृष्णा में मर जाए क्या? खोज के साथ साथ थोड़ा इस विषय में जो भी रस लेते हैं उसमें सिलेक्शन करना कि कौन हमारे से बेटर है, किसका करना चाहिए, कोई ऐसी भावना वाला है कि नहीं है, वो भी साथ साथ चल रहा है।
परिणामों की चर्चा के साथ स्वाध्याय क्या शिक्षा करनी चाहिए?
स्वाध्याय ज्ञानियों के वचनामृत क्या करना चाहिए, और जो अपनी भूमिका के लायक हो ऐसा विषय को सामने रख करके करना चाहिए।
हमारी भूमिका कुछ और है, हमको रस किसी और फैक्टर में है, इसलिए कैसे हम
ऐसा क्यों है? हमारी भूमिका कुछ और है और हमको रस कुछ और विषय में, ऐसा क्यों है? ऐसा क्यों होता है? इसके पीछे क्या कारण है? थोड़ा टटोलो, अपने आप को टटोलो, तो क्या कारण है ये गड़बड़ के पीछे, क्या कारण है?
तो मतलब ज्यादा स्वाध्याय की ओर वजन नहीं जा करके परिणामों की ओर ज्यादा वो ध्यान देना चाहिए। हमारे कोई भी प्रकार के परिणाम में गड़बड़ है उसका मूल क्या है?
ठीक है,
तो मेन मुद्दे का पॉइंट
है। हां वही है,
पढ़ना इज नॉट इंपॉर्टेंट, पर हमारे परिणाम में मूल किस प्रकार की वर्तनी है, किस कारण से वो
पढ़ना है, वो एक बात एकेडमिक हो जाती है, जबकि परिणमन को देखना वो सही काम करने का, ये हम काम कर रहे हैं। पढ़ना तो ठीक है, कोई मामूली बात है, उसका कोई उतना वैल्यू नहीं, काम करने की बात होती है। काम करो, जो काम नहीं करेगा वो पढ़ता रहेगा। क्या जो अंदर में काम नहीं करेगा वो पढ़ने में पढ़ता रहेगा, और वो पढ़ के डालेगा, ये बात हो जाएगी। इसलिए पढ़ने की जो आदत है वो सीमित रहनी चाहिए, बहुत सीमित रहनी चाहिए। या जो भी हम पढ़ते हैं इसका हम परिणमन में उपयोग करते हैं कि नहीं करते हैं, वो खास बात है इसमें। क्योंकि हमें काम करना है तो हमें अमलीकरण के स्टेज में काम होगा, अगर हमारा काम होगा तो। ऐसे पढ़ पढ़ के कोई काम नहीं होता है। सत्संग करो, और जो भी हमारे उदय में हमारे परिणाम होते हैं तो सत्संग में जो हमारी समझ हुई है उसका उपयोग करें हम, वही काम है, वो काम करने का है हमें। अच्छा, हमारे प्रतिबंध को देखें, प्रतिबंध के सामने हम लड़ाई करें परिणामों से क्यों? हम प्रतिबंध तो हमारे परिणाम का है, तो हम हमारे परिणाम के साथ लड़ाई करें कि हमको हमको क्यों इतना मोह है, ये मोह हमारा क्यों इतना हमको रुकता है। हाँ, हम अगर हमें प्रतिबंध नहीं है तो बात खत्म हो जाती है। हमको हमको ही प्रतिबंध नहीं है तो बात खत्म हो जाती है, फिर कोई प्रतिबंध नहीं है,
कोई हमको रूम में भी ताला ही बांध करके रख दिया तो भी हमारे को कोई फर्क नहीं पड़ता।
कोई फर्क नहीं पड़ता। देखिए कृपालु देव ने एक वचन लिखा है कि इस संसार में छूटने वाले को कोई बांध नहीं सकता। जिसको मुक्त होना है उसको कोई नहीं बांध सकता। जगत में कोई ऐसी ताकत नहीं है क्या, किसी भी व्यक्ति की या किसी भी संयोग वियोग की ताकत नहीं है कि छूटने वाले को बांधे। और जिसको स्वयं बंधना है उसको तीर्थंकर भी छुड़ा नहीं सकते। ये सिद्धांत है। इसलिए पहले अपने आप को टटोलना है कि हमको छूटना है कि नहीं छूटना है। अगर हमको छूटना है तो जगत में कोई हमको बांधने वाले नहीं है। कोई भी द्रव्य क्षेत्र काल भाव में हम छूट सकते हैं। નાની ના માર્ગના આશ્રયનો ઉપદેશ છે આમાં। સત્સંગનું મુમુક્ષુના જીવનમાં કેટલું મહત્વ હોવું જોઈએ એ વિષય છે। સત્સંગની સફળતા થાય તો તે નિર્વાણ પદનો મુખ્ય હેતુ છે એ પણ વાત કરી છે। અને કૃપાળુ દેવના ભૂતકાળમાં બનેલી ઘટનાનો પણ અહીંયા સાંકેતિક ઉલ્લેખ છે, સંકેતમાં ઉલ્લેખ છે। ભૂતકાળમાં એમને સત્સંગથી લાભ થયો છે અને તેથી પોતાના સ્વાનુભવથી આ વિષયનું અહીંયા પ્રતિપાદન કર્યું છે। પત્રની શરૂઆત ધ્યેયલક્ષી કરી છે। સત્સંગ છે મુમુક્ષુ જીવની પ્રારંભિક અવસ્થા છે અને એનું મહત્વ દર્શાવવા માટે વાત શરૂ કરી છે, મોક્ષથી શરૂ કરી છે। મોક્ષ કે જે ધ્યેય છે ત્યાંથી વાત શરૂ કરી છે। સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે। એમાં પણ ગર્ભિતપણે એ વાત કહેવા માગે છે કે જેને મોક્ષ પ્રાપ્ત કરવો હોય એના માટે આ વાત છે। એટલે કે સંપૂર્ણ શુદ્ધ થવું હોય, સંપૂર્ણ નિર્દોષ થવું હોય તેના માટે આ વાત છે। હજી તો શરૂઆત કરવી છે પણ વાત છેલ્લી હદથી શરૂ કરવામાં આવે છે અને એ એટલા માટે જરૂરી છે કે ક્યાં પહોંચવું છે, ક્યાં જવું છે એ જ નક્કી ન હોય તો એક ડગલું ભરવાનો અર્થ નથી રહેતો। કોઈ પણ એક કદમ ભરવું હોય તો ક્યાં જવું છે એ નક્કી કર્યા સિવાય એ કદમ ભરવામાં આવતું જ નથી। આ તો પ્રેક્ટિકલ લાઈફનો વિષય છે। કોઈ પણ માણસ ક્યાંય પણ જવાનું પહેલાં નક્કી કર્યા પછી જ
પહેલું પગલું ભરે છે. એમ સત્સંગ કરવો તો શું કરવા કરવો, શા માટે સત્સંગની શું જરૂર છે? જેને સંપૂર્ણ શુદ્ધ થવું હોય એના માટેનો આ વિષય છે. જો એવું ન હોય તો એને ક્યાંય નક્કી, એને નક્કી જ નથી કર્યું કે મારે શું શું કરવું છે. તો ગમે તે કરે, ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ એ નિષ્ફળ પ્રવૃત્તિ છે, એનાથી કોઈ લાભ થતો નથી. મોક્ષની અપેક્ષાએ એને ધ્યેય શૂન્ય કહેવાય, ધ્યેય શૂન્યતા કહેવાય. પણ અનાદિથી સંસારનું ધ્યેય તો બધા જ જીવોને છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરે, ધાર્મિક સાધન કરે, તો અનાદિનું સંસારનું ધ્યેય હોવાને લીધે સંસાર ફળે. કરે ધાર્મિક પ્રવૃત્તિ અને ફળે સંસાર, એમાંથી આ સ્વાભાવિક છે. ધ્યેય બે જ છે, એક સંસાર અને એક મોક્ષ. સંસારનો અનાદિથી છે. જ્યાં સુધી ધ્યેય પલટો કર્યા વિના કાંઈ પણ સાધન કરવામાં આવે તો એ સંસાર અર્થે એ સાધનની પ્રવૃત્તિ હોય છે. એટલે અહીંયા પહેલેથી મોક્ષની વાત કરીશું. અથવા આપણે કોઈ મકાનનો પાયો ખોદવો હોય ત્યારે જેટલા માળનું મકાન બનાવવું હોય, છેલ્લો માળ કેટલામાં છે એ પહેલાં નક્કી કરવું પડે છે. પાયો નીચે ખોદવાનો છે અને ઉપરનો માળ સૌથી ઉપર છે. પાયો નીચે ખોદવાનો છે, છેલ્લો માળ સૌથી ઉપર છે. પણ છેલ્લો માળ કેટલામો એ નક્કી કર્યા વિના કોઈ દિવસ પાયો, પાયાનું કામ થાય નહીં. અથવા શું વચના મળતું છે, પાયાનું, પાયાની કઈ વાત કરી હતી ને? પાયાની મદદ કરવી એટલે એની મુમુક્ષુતા એવી કરવી જોઈએ કે જેના ઉપર સિદ્ધપદ પ્રગટ થાય, એવી હદની પાયાની તૈયારી કરવી જોઈએ. એટલો મજબૂત પાયો હોવો જોઈએ. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, જીવનું સહજાત્મ સ્વરૂપ છે તેવી જ સ્થિતિ થવી, તેવી જ દશા થવી સંપૂર્ણ શુદ્ધ, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તીર્થંકર પરમાત્મા એને મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. પ્રત્યેક આત્માને, પ્રત્યેક જીવને એનું મૂળ સ્વરૂપ તો સદાય શાશ્વત રહેલું છે. એથી રહિત કોઈ જીવ નથી. માટે કોઈ ચીજ બહારમાંથી લાવવાની છે એ પ્રશ્ન નથી. બહારથી કોઈ ચીજ વસ્તુ લાવવી પડે એવું હોય અને એ ન મળે તો શું થાય, એટલી શંકા રહે, એટલી અચોક્કસતા રહે. અહીંયા એવું નથી. જે સહજ સ્વરૂપે દશા કરવાની છે મોક્ષ દશા, એવું સહજ સ્વરૂપ તો જીવને છે. સહજ સ્વરૂપે જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એના બેભાનપણામાં જીવ અનંતકાળથી પ્રવૃત્તિ કરી રહ્યો છે. પોતે સાક્ષાત સિદ્ધ સ્વરૂપ હોવા છતાં પણ કર્મજનિત અવસ્થા જે મનુષ્યપણું, રંકપણું, રાજાપણું જે કાંઈ એને મહત્વ આપી રહ્યો છે. જો રંક થયો તો હું ગરીબ છું, દરિદ્ર છું, એવા દીનતાના પરિણામમાંથી ઊંચો નથી આવતો. અને જો કાંઈ પુણ્યયોગે શ્રીમંતાઈ કે રાજાપણું મળ્યું તો એના અહમભાવમાં પોતાના મહાન પદનું વિસ્મરણ વર્તે છે, અથવા નીચ પદમાં ઉચ્ચ પદ માને છે. એ વખતે રાજા છું કે શ્રીમંત છું માટે હું મહાન છું, મોટો છું, એ તો નીચ પદ છે એમ. દેખો ક્યાં ત્રણ લોકનો નાથ પોતે સિદ્ધ સ્વરૂપ, એટલો મહાન હોવા છતાં એનાથી જે નીચું પદ છે એમાં પોતાની મોટાઈ સમજે છે, તો પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલે છે અથવા મૂર્છિત અવસ્થામાં પ્રવર્તે છે. મૂર્છા ખાઈ ગયો, જેમ મૂર્છા ખાઈ ગયેલો બેભાન ગણાય છે, એમ અહીંયા સ્વરૂપનું બેભાન પણ એ મૂર્છા છે. બેભાન થાય ત્યારે એવી અવસ્થા થાય. ગુરુદેવ દ્રષ્ટાંત દેતા હતા કે કોઈ માણસ રાજા હોય કે મોટો શ્રીમંત હોય, દારૂ જો વધારે પીએ તો ભાન ભૂલે. વધારે પડતો દારૂ પી લીધો હોય તો ભાન ભૂલી જાય. અને દારૂ ગરમ ચીજ છે એટલે શરીરમાં ગરમી ઘણી થઈ ગઈ હોય, એ લથડિયા ખાતો ખાતો ચાલતો હોય, એમાં ગંદકીના ગટરના અઠવાડના ખાબોચિયામાં પડે તો ઊભો ન થાય જલ્દી. એટલા માટે ઊભો ન થાય કે એને ઠંડક લાગે ત્યાં, શરીરમાં ગરમી વ્યાપી ગઈ હોય. અને ભલે ગંદુ પાણી હોય પણ પાણી તો આખરમાં તો ઠંડક હોય ત્યાં દારૂની ગરમી પાસે, તો એ બેભાનપણામાં પણ ત્યાં જ પડ્યો રહીએ, એને ઉઠવાનું મન ન થાય. આવો રાજા જેવો રાજા થઈને ગંદકીના ખાબોચિયામાં એને સારું લાગે, એમાં ભગવાન આત્મા સિદ્ધબદ્ધ સ્વરૂપી અને એને સંસારના ગંદકીના ખાબોચિયામાં સારું લાગે એના જેવું છે. દ્રષ્ટાંત એવી રીતે આપ મેં આયા, અમને બહુ ગમે આ સંયોગો છોડવા ગમે, આ ઘર છોડવું ગમે નહીં, આ પરિવાર છોડવો ગમે નહીં. અને આ બધું જ્યાં રહેતા હોય, કલકત્તા રહેતા હોય તો કલકત્તા છોડવું ગમે નહીં, મુંબઈ રહેતા હોય મુંબઈ છોડવું ગમે નહીં, જ્યાં જે રહેતો હોય એને છોડવું ગમે નહીં. એ પરિસ્થિતિ પોતાના બેભાનપણાને લઈને થાય છે. એ કહે છે અહીંયા કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. એક ન્યાયે ચોથા ગુણ સ્થાને સહજ સ્વરૂપે સ્થિતિ થાય છે, અને એક છેલ્લે 14 ગુણ સ્થાન પૂરા થયા પછી 15મું સિદ્ધપદ છે ત્યાં સહજ સ્વરૂપે સ્થિતિ છે. બે જગ્યાએ સહજ સ્વરૂપે સ્થિતિ ગણવામાં આવી છે, કેમ કે ચોથા ગુણ સ્થાને સહજ સ્વરૂપને સ્વીકારી લીધું અનુભવથી અને શ્રદ્ધાથી કે હું આવો સહજ સ્વરૂપે છું, એની સ્થિતિ થઈ ગઈ એક ન્યાય. પછી તે નિષ્ફિકર છે, નિશ્ચિંત છે, ત્રીજું સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. હવે સહજ સ્થિતિને ભૂલ્યો છે એનું કારણ બતાવ્યું. ઉપર એમ કહ્યું ને કે સહજ સ્વરૂપે જીવને ભાન નથી, તો આવું ભાન કેમ નથી? ભાન તો ક્યારથી નથી કે અનાદિથી નથી? સહજ સ્વરૂપનું બેભાનપણું તો જીવને અનાદિથી છે, જેમ ખાણની અંદર સોનાના રજકણો અનાદિથી છે. કોઈએ ત્યાં સોનું સંતાડ્યું નથી કે રેડ્યું નથી કે મૂક્યું નથી, ખાણનું સોનું અનાદિથી માટી સાથે મળેલું છે. એમ જીવને અનાદિથી પોતાનું બેભાનપણું એ રૂપ મલિનતા વર્તે છે. કેમ, શા માટે એમ થયું? કે જે જે સંયોગ છે એ સંયોગમાં પોતાપણું કર્યું, એટલા માટે સંઘના યોગે આ જીવ ભૂલ્યો છે, સહજ સ્થિતિને એટલે મૂળ સ્વરૂપને ભૂલેલો છે. જ્યારે જ્યારે જે જે સંયોગમાં ઉત્પન્ન થયો ત્યારે ત્યારે તે સંયોગ તેને એટલા સારા લાગ્યા છે કે સંયોગમય થઈને રહ્યો છે. પોતાના પરિણામને તપાસવામાં આવે તો આ સહેજે સમજાય એવી વાત છે કે કેવી રીતે આ જીવન જીવાય છે. એ સંયોગમય પણ સર્વસ્વ બધું સંયોગમાં આવી ગયું. અન્ય મતમાં તો એક બહુ સારો દ્રષ્ટાંત છે આના ઉપર. એક શેઠ શ્રીમંત હતા, અન્ય મતની અપેક્ષા એ ભગવાનના ભક્ત હતા અને ભગવાનને હંમેશા એવી પ્રાર્થના કરતા કે મારે તો તારા શરણમાં રહેવું છે, તારી સમીપ જ રહેવું છે, મારો વાસ તો તારી પાસે જ હોવો જોઈએ. આ સંસારમાં થોડું ઘણું ઉપાધિ છે એ થોડી દૂર થઈ જાય તો પછી છેવટે તારી પાસે જ રહેવું છે. ભગવાને જોયું કે આની દાનત કેટલી છે, લાવો તપાસ કરીએ. એક દિવસ આવ્યા કે ચાલ રે, તું ઘણા વખતથી એમ વિચાર કરીશ કે મારે તારી પાસે રહેવું છે તો હું તને લેવા જ આવ્યો છું, તેડવા જ આવ્યો છું. મહારાજ, વાત તો એમ છે કે છોકરો હજી નાનો છે, જરાક મોટો થઈ જાય, એકનો એક દીકરો છે, ઉંમરમાં નાનો છે હજી, મારો કારોબાર મોટો છે, કારોબાર સંભાળે એવો થઈ જાય પછી આપ જરૂર આવો, મારે કાંઈ પછી ફકર કરવાનું રહેતું નથી. અત્યારે નકામો દુઃખી થઈ જાય, મારા વગર એને કાંઈ સંભાળતા બી આવડતું નથી. બહુ સારું, ભગવાન કે કાંટો વધારે ખાય છે. છોકરો મોટો થઈ ગયો, લગ્ન થઈ ગયા, ધંધો સંભાળી લીધો, ત્યારે ખરીને આવ્યા. ચાલમાં તારો તારી ફાયદો તો તારો તારે પાડવાનો રહ્યો, અમે રોજ તું મારી સેવા ભક્તિ તો કરે જ છો, તો હવે શું થાય કે આ છોકરાને છોકરો થાય એવું છે, બહુને શ્રીમંત છે, આ છોકરાને છોકરાનું મોઢું જોઈ લઉં ને પછી કાંઈ વાંધો નહીં. એમને બાનો કાઢતા જ ગયા, પછી એને મોટો થવા દો. એમને એમ કરતા આયુષ થઈ ગયું પૂરું, આયુષ થઈ ગયું પૂરું. એનો ભાવ થયો કોઈ વિષ્ટાનો કીડો થયો. એ ભગવાનને થયું કે લાભને તો નિષ્કારણ કરુણાશીલ છે, કરુણાનો સમુદ્ર છે ભગવાન તો. એ ત્યાં ગયા કે હાલ ભાઈ, પછી શ્રીમંતાઈમાં હું તને તેડવા આવ્યો ત્યાં તો તું માયનો નહીં, હવે અહીંયા તો કાંઈ હક નથી ને. તો કે ના, એના કરતાં અહીંયા તો બહુ સારું છે, અહીંથી તો છૂટવું જ નથી મારે, ત્યાંથી તો કદાચ છૂટત, પણ હવે અહીંથી છૂટવાનું મન નથી. કેમ કે એટલી તીવ્ર વૃત્તિથી ત્યાં ગયેલો, પછી છૂટવાનું મન થાય નહીં. કહેવાનો મતલબ શું છે, જીવને ખરેખર છૂટવું નથી. સંઘના યોગે જીવ ભૂલ્યો છે, આ બહુ વચનામૃત છે ને, બહુ માર્મિક વચનામૃત છે. સંઘના યોગે જીવ જે ભૂલ્યો છે એ એવા સંઘના યોગે ભૂલ્યો છે કે એને જેની વચમાં જે માહોલની વચમાં રહીએ છે એનાથી એને છૂટવું નથી. હવે એમાં એવું છે કે અત્યાર સુધી તો એવો વિવેક રાખીને જ ફેર્યો છે, રખડ્યો છે, હવે શું કરવું છે. અણસમજણથી ક્લેશ છે, સમજણથી કોઈ ક્લેશ નથી. જે કાંઈ કોઈને પણ ક્લેશ થાય, દુઃખનું કારણ શું, એક સીધો પ્રશ્ન કરીએ. કે જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ત્યાં દુઃખ છે. અજ્ઞાનને કારણે જીવને દુઃખ છે, જ્ઞાને કરીને કોઈને દુઃખ થાય નહીં. આ સિદ્ધાંત છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ એટલું સ્પષ્ટ છે, સ્વપર પદાર્થની ભિન્નતા છે, અનંત સુખધામ પોતે છે, દુઃખનો પ્રસંગ ક્યાં છે? જ્ઞાને કરીને કદી દુઃખ હોય નહીં, દુઃખ હોય તો એ અજ્ઞાને કરીને જ હોય. આ નિયમ છે. એટલે જ્યારે જ્યારે જીવને દુઃખ થાય ત્યારે એને એ વિચારવું ઘટે છે કે કેવા પ્રકારના અજ્ઞાનને લઈને મને દુઃખ થઈ રહ્યું છે, આમાં મારું અજ્ઞાન શું કામ કરે છે કે જેને લઈને હું દુઃખી છું. દુઃખી થાય ત્યારે આટલું વિચારે તો એનું સમાધાન આવી જાય. પોતાની ભૂલ અજ્ઞાન, ભૂલ અજ્ઞાનની છે ને, એ ભૂલ જોવાય એટલે ભૂલ ટળે છે. જેવી ભૂલ દેખાય એટલે ભૂલ ટળે. શું પાલન કરવું? કર્તવ્ય. અને આત્માએ આત્માનું કર્તવ્ય પાલન ન કરવું જોઈએ એમ છે. એમાં પોતે આત્મા છે કે પોતે બાપ દીકરો છે? પોતે શું છે? પહેલા પોતે શું છે? બાપ દીકરો પછી થયો કે પહેલા થઈ ગયો? આત્મા પછી થયો. શું આત્મા પછી કે કોને પછી રાખવું છે? પહેલા કોને રાખવું છે? આ નક્કી કરો. આત્માનું આત્મા તરીકે કર્તવ્ય શું? આટલું વિચારવું છે. જો હું આત્મા છું તો હું કોઈનો કાંઈ નથી, તો હું કોઈનો કાંઈ નથી અને કોઈ મારું કાંઈ નથી. જો હું આત્મા છું તો મારું કોઈ કાંઈ નથી ને હું કોઈનો કાંઈ નથી, આમ આવશે. પછી કર્તવ્યનો સવાલ ઊભો નથી થતો. અને સિદ્ધ પરમાત્મા જેટલા થયા એ બધા સંસારમાંથી સિદ્ધ, સંસારીમાંથી સિદ્ધ થયા ને, તો એ બધા કર્તવ્ય ચૂકીને સિદ્ધ થઈ ગયા. શું કર્યું? કર્તવ્ય ચૂકી ગયા હતા, અવિવેક કરેલો અને સિદ્ધાલયમાં ચાલ્યા ગયા. હે, અને કર્તવ્ય ક્યાં સુધી કરીશ? ક્યાં સુધી કરીશ? તારી ઈચ્છા તો હંમેશા હંમેશા આ કર્તવ્ય ચાલુ રાખવાની છે. પરિસ્થિતિ છે નહીં કાંઈ, સોએ કામ પડતા મૂકીને છૂટવાનું, અહીંથી નીકળવું પડશે. સોએ સો બાકી રહી જશે, કોઈ પરિસ્થિતિ તો એ છે. પછી કર્તવ્યનું શું કરશો? એટલે જુદા જુદા બહાને ઓલા શેઠની જેમ જીવને મુક્ત થવું નથી અને સ્વધામમાં જવું નથી. ભગવાનને આટા ખવડાવવા છે. હાથે જ ભગવાન આવે તો એને આટા ખવડાવવા છે. શું કરું? સુનિતાબેન ને ખાસ એ રહીએ છે કે તમે અહીંયા આવો બસ. હા, સંજ્ઞા યુગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંજ્ઞા યોગ્ય એટલે શું છે? યોગ્યમાંથી યોગ્ય શબ્દ વાપરશે ને એમાં અર્થઘટન કરવાનો છે કે હું આવા સંયોગ વાળો છું. હું આવા સંયોગ વાળો છું એ જાતું નથી. પ્રતિબંધ ક્યાં છે? કોનો પ્રતિબંધ છે? જેનો સંયોગ છે એનો પ્રતિબંધ છે ને? છે ભાવ પોતાનો છે, પ્રતિબંધક ભાવ પોતાનો છે, પણ જેનો સંયોગ છે એના એને અનુલક્ષીને છે ને, એનો આશ્રય કરીને અવલંબન કરીને છે ને, એનો આધાર તો એનો જ લીએ છે ને. જીવ ભાવ પોતાનો છે, આધાર એનો લીએ છે. એટલે એમ કહ્યું કોઈને ને કોઈનો જીવ આધાર લીએ છે અને એ આધારમાં પોતે પોતાનો સ્વયંનો આધાર ભૂલ્યો છે. વાસ્તવિકતા એ છે, વિલાસમાં એમ નથી લેવું કે સંઘના કારણે ભૂલ્યો છે, એમ નથી લેવું. ભૂલ ક્યાં થાય? સંઘના કારણથી ભૂલ્યો છું એમ નથી, ભૂલ્યો છું મારા કારણથી. સંઘના યોગે ભૂલ્યો છે એમાં એમ કહેવા માંગે છે કે જીવને સંસારમાં હંમેશા હંમેશા એવા પરિણામ રહ્યા છે કે જે જે સંયોગમાં છે એવા સંયોગવાળો હું છું એને સર્વસ્વ માનીને ચાલ્યો છે, સંયોગોને સર્વસ્વ માનીને ચાલ્યો છે. પછી રાજા હોય તો એને એ પ્રકારના રાજકાજના સંયોગો, અને દરિદ્ર હોય તો એને એની ઝૂંપડીને ગોદડીના સંયોગો. પણ એને એનું એ સાચવવું છે, જેને જે સંયોગ છે એ જ સાચવવું છે, એ જ વધારવું છે, એ સાચવવું છે, એ સંભાળવું છે, એમાં સાવધાન રહેવું છે. અને એમ થવાથી પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. જો કે અહીંયા એક બીજી વાત કરવી છે કે જીવને અસંગ પરિણામમાં સુખ છે. જેટલા પરિણામ સંયોગ આશ્રિત થાય છે તે બધા જ પરિણામમાં આકુલતા અને દુઃખની ઉત્પત્તિ થાય છે. હવે જો જીવને સુખી થવું હોય તો ગમે તે સંયોગ હોય, અસંગ પણ જો પરિણામમાં ઉત્પન્ન થાય તો જીવને સુખની ઉત્પત્તિ થાય, એ વાતને ત્યાં લઈ જવી છે. અને એ અસંગપણું થવામાં સત્સંગ મુખ્ય સાધન છે એમ કહેવું છે. તું સંઘમાં પીડ્યો છું ને તો સંઘમાં ને સંઘમાં ફેરબદલી કર એમ કે છે. તું કોઈને ને કોઈનો સંગ કરે છો અને સીધું અસંગપણું થવું સંભવિત નથી જ્યારે, ત્યારે તું તારા સંઘને બદલી નાખ, ટ્રાન્સફર કરી નાખ, તું સત્સંગમાં આવી જા. જો સત્સંગમાં આવીશ તો અસંગ દશા ઉત્પન્ન થવાનું કારણ બનશે અને સુખી થઈશ એમ લેવું છે. વાતને અસંગ થવા માટે ક્યાંથી ચેનલાઇઝ કરવી છે, સત્સંગની ચેનલ પકડાવી છે. મૂળ તો પત્રમાં મુદ્દો એ છે આખો. એ રીતે વાતને લેશે કે સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને એટલે પોતાના સહજ સ્વરૂપને ભૂલ્યો છે, અને સંઘની નિવૃત્તિએ એટલે સંયોગની નિવૃત્તિ નહીં, પોતાના પરિણામમાં જેનો પ્રતિબંધ છે એની નિવૃત્તિ થાય, એનો નાશ થાય, તો સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટ થાય છે કે હું એક શુદ્ધ આત્મા છું, જેવા સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે એવો જ હું એક આત્મા છું, કાંઈ મારામાં ને એમનામાં કાંઈ ફેર નથી. પૂર્વાચાર્યોએ તો ત્યાં સુધી વાત કરી છે કે સિદ્ધ પરમાસ અને પોતામાં કિંચિત માત્ર કોઈ ફેર જાણે કે માને તો તેના જેવું બીજું મોટું કોઈ પાપ નથી, કેમ કે પોતાના અસ્તિત્વનો અસ્વીકાર આવી જાય છે. મારું અસ્તિત્વ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે, એ ન સ્વીકારવું એ જ બહુ મોટું પાપ છે. યોગ સારમાં યોગિન્દ્ર દેવે એ વાત કહી દીધી. સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે, એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. શું કહે છે? એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ, જો કોઈનો અભિપ્રાય બીજો નથી, અનંત તીર્થંકરોનો અને અનંત જ્ઞાનીઓનો એક જ વાત છે કે અસંગપણું એ જ સર્વોત્કૃષ્ટ સુખરૂપ દશા છે. અને જેટલા કોઈ ધર્મના સાધન આત્મસાધન કયા છે એ અસંગપણું થવા માટે કયા છે. કોઈ પણ રીતે જીવને અસંગ દશા ઉત્પન્ન થાય તો જીવ સુખી થાય, નહીતર સંયોગના આશરે જીવ દુઃખના પરિણામ કરે છે અને અનંત દુઃખમાં ધકેલાઈ જવાની પરિસ્થિતિ પોતે જ ઊભી કરે છે. જે નરકની ગોદના અનંત દુઃખ છે એનું બી અહીંયા જ વાવવામાં આવે છે અને મોક્ષનું બી પણ અહીંયા જ વાવવામાં આવે છે. કયું બી વાવવું એટલો જ વિવેક કરવાનો છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે અને જે અસંગ દશાથી જીવને નિરાકુળ સુખ ઉત્પન્ન થાય છે એ નિરાકુળ સુખની ઉત્પત્તિ થવાના આશયને કેન્દ્ર સ્થાનમાં રાખીને સર્વ જિનાગમમાં બધા વચનો કયા છે. આમ તો સર્વ જિનાગમ છે એ ઘણો વિસ્તારવાળો વિષય છે, પણ એ બધા વિસ્તારનું એક કેન્દ્ર સ્થાન છે અથવા તમામ કથનને, સમસ્ત કથનને, સમસ્ત વાતને જ્ઞાનીઓ કે તીર્થંકરો એ જ જગ્યાએ કેન્દ્રિત કરતા હોય છે. અને તે અસંગ દશા થવા અર્થે, આત્મસુખ પ્રગટ થવા અર્થે બધી વાતને કેન્દ્રિત કરતા હોય છે. જો એ દ્રષ્ટિથી એ જિનાગમને વિચારવામાં આવે તો, જોવામાં આવે તો એમ જ દેખાશે, કેમ કે એ દ્રષ્ટિકોણથી લખાયેલા સર્વ જિનાગમ છે. ફક્ત પોતાને વાંચનારને એની દ્રષ્ટિ હોવી ઘટે તો સ્પષ્ટ જણાશે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે, બીજા કોઈ હેતુ.